પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 298-300 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 39.
કે આખું બ્રહ્માંડ ફરે તો પણ પોતે ફરે ને, જગતના તમામ જીવો જ્ઞાનીની માન્યતાથી એક વાર વિરુદ્ધ હોય તો પણ પોતાના સ્વરૂપાનુભવ વિશે અને પોતાની નિશંક પ્રતીતિને વિશે જ્ઞાનીજી અફર હોય છે. એ બહુ ભાગ સામાન્ય જીવોની પરિણામની સ્થિતિ એવી હોય છે કે ઘણા કરે ને ઘણા માને તેવું તે કરે ને તેવું તે માને. આ એક સામાન્ય માણસોની એવી ટેન્ડન્સી હોય છે, એવું ધોરણ હોય છે. ઘણા માણસો કરતા હોય ને ઘણા માનતા હોય, એમાં ગુણદોષ શું છે એ જોવાની પછી દરકાર હતી. ગતાનું ગતે અહીંયા એમ કહે છે કે જ્ઞાની જીવને તો પ્રત્યક્ષ અનુભવ છે, પોતાના નિજ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ છે. અતિન્દ્રિય જ્ઞાનમાં જે પોતાનું સ્વરૂપ જણાયું છે, પોતાનો સ્વભાવ જણાયો છે અને અભેદ ભાવે પોતાનો આનંદ અથવા આનંદ ગુણનો રસ વેદાયો છે, એમાં જ્ઞાનીને શંકા પડતી નથી. નિશંક હોય છે. કેટલા નિશંક હોય છે એનો એક તર્ક લીધો છે કે આખું બ્રહ્માંડ ફરે, 14 રાજલોકમાં રહેલા તમામ જીવો એક વાર એમ કે ફેર છે તમારી વાતમાં. જેટલા ધર્મીઓ છે એ તો કઈ કહેવાના નથી, આ તો એક તર્ક છે. તો પણ જ્ઞાની જીવ નિશંક છે, પોતાના સ્વાનુભવને વિશે પોતે નિશંક છે. કોઈ સામાન્ય ઉઘાડવાળો અનુભવી જીવ હોય, ઓછા ઉઘાડવાળો અનુભવી જીવ હોય, અને કોઈ ઘણો વિદ્વાન મિથ્યા દ્રષ્ટિ હોય, અને એ મિથ્યા દ્રષ્ટિ પોતાની વિદ્વત્તાને લઈને અનેક વાતો કરે કે તમારું ખોટું છે, તમે જેવો આત્મા જાણ્યો અને માન્યો તે ખોટો છે, આ રીતે આત્માનું સ્વરૂપ છે. શાસ્ત્રના હું આધાર આપું, હું કહું છું એમ શાસ્ત્રકાર કહે છે, પછી તો તમે માનશો કે નહીં માનો, આવા પ્રસંગ બને. ભાઈ, શાસ્ત્રમાં તો દરેકની માન્યતાનું કોઈ ને કોઈ વચન આવશે. વસ્તુઓ અનંત નયાત્મક છે, તે નયનું કથન શાસ્ત્રમાંથી નીકળશે. એટલે કોઈ પણ જીવ એમ કહી શકશે કે મારી માન્યતા પ્રમાણે જો શાસ્ત્રમાં અહીંયા લખ્યું છે, આ વાત અમારી અહીંયા છે, તમારો આધાર શાસ્ત્રમાંથી મળે છે. એમ અનેકવિધ પ્રકારે કોઈ વિદ્વાન હોય અને સાબિત કરે, છતાં એને અનુભવ ન હોય, અને બીજી રીતે વિપરીત પણ એ સાબિત કરે. અને સમ્યક દ્રષ્ટિ જીવ ઓછો ઉઘાડ હોય ને એવું એને ન આવડે, એની પાસે કોઈ દલીલબાજી ન હોય, સમજાવતા ન આવડે, તો પણ એમાં પોતાની નિશંકતામાં જ્ઞાનીને કોઈ ફરક પડતો નથી. એમ કહે છે કે અમારો પ્રત્યક્ષ અનુભવ છે, અતિન્દ્રિય જ્ઞાન થી અમે આત્માને જાણ્યો છે, વેદ્યો છે, પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, એમાં અમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી, કે એમાં કોઈની સંમતિની જરૂર નથી. અમુકની સંમતિ મળે તો આ બરાબર ને, નહીતર બરાબર નહીં, એમ પરથી અપેક્ષિત આ અનુભવ હતો. સર્વથા પરથી નિરપેક્ષ છે, ખરેખર કહીએ તો એ સર્વથા પરથી નિરપેક્ષ છે. સમર્થ દ્રષ્ટાંત લીધું છે કે આખું બ્રહ્માંડ ફરે, બ્રહ્માંડ તો આખું ફરવાનું નથી, જેમ ચાલવાનું છે તેમ જ ચાલવાનું છે, પણ એક તર્ક છે. તો પણ પોતે ફરે નહીં, એટલો નિશંક હોય છે કે તો પણ પોતે ફરે નહીં. વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ પોતે ચલિત થાય નહીં. ચારિત્ર મોહ છે એનો ઉદય વર્તે, અથવા પૂર્વકર્મનો કોઈ પણ ઉદય વર્તે, તો પણ એ પોતાની પોતાને પોતાના વિશે, પોતાના સ્વરૂપને વિશે શંકા પડતી નથી. એવું પોતાનું સ્વરૂપ નિશંક પ્રતીતિમાં વર્તે છે તેમાં આ વિભાવ ઉત્પન્ન થયો માટે એને શંકા થઈ એમ છે. જો કે જે તે વિભાવ છે તે મર્યાદિતપણે મર્યાદામાં રહીને જ ઉપજે છે, અમર્યાદિતપણે તો જ્ઞાનીને વિભાવ ઉપજતો નથી. પણ છતાં ચારિત્ર મોહને અનુસાર દર્શન મોહ તો ગયો છે, ચારિત્ર મોહને અનુસાર ગમે તેટલા ઉદય આવે, વિભાવના ગમે તેટલા ઉદય આવે એમ લીધું છે. બે પ્રકાર લીધે છે, દ્રવ અને ભાવ. એમાં પહેલી ભાવની વાત કરી છે કે વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ પોતે પોતાની માન્યતામાંથી, પ્રતીતમાંથી, શ્રદ્ધામાંથી ચલિત થતો નથી. એક બીજું બહારના પ્રતિકૂળ સંયોગથી પણ તેની જ્ઞાયક પરિણતિ ફેરમાં ફેર પડતો નથી કે શ્રદ્ધામાં ફેર પડતો નથી. બે લીધું, શ્રદ્ધા જ્ઞાન બે નું પરિણામ લીધું છે કે બહારના ગમે તેટલા પ્રતિકૂળ સંયોગ આવે, એ પ્રતિકૂળ સંયોગને કારણે આ જ્ઞાન ધારામાં ફેર પડે એવું જ્ઞાનીને બનતો નથી. કોઈ પ્રતિકૂળ સંયોગોમાં એવી શક્તિ નથી કે ધર્મી જીવની ધર્મની ધારાને, ધર્મના પરિણામને પલટાવી શકે, અથવા ધર્મનું પરિણમન પોતાના સ્વયંની શક્તિથી ઉત્પન્ન થયેલું હોવાથી, ધર્મનું પરિણમન પોતાની સ્વયંની શક્તિથી ઉત્પન્ન થયેલું હોવાથી એ શક્તિમાં એટલી તાકાત રહેલી છે કે જગતના કોઈ પ્રતિકૂળ સંયોગો એ ધર્મીના પરિણમનને ફેરવી શકતા નથી. બે વાત લીધી છે ને, વિભાવનો ગમે તેટલો ઉદય આવે એમ એ ભાવમાં લીધું છે. ચારિત્ર મોહમાં ભરત ચક્રવર્તી અને બાહુબલીને લડવાનો, આપસમાં લડવાનો, ચક્રવર્તી થઈને છ ખંડનમાં તો લડીને ઠીક છે, પણ સગા ભાઈ સાથે લડવાનો વિભાવ આવ્યો. રામચંદ્રજીને સીતાના હરણ પછી રુદન કરવા પર્યંતનો વિભાવ આવ્યો છે. પત્નીના વિયોગમાં રેડ્યા છે. બહુ શાસ્ત્રમાં ઘણું વર્ણન આવે છે પુરાણમાં. એટલું રુદન કર્યું છે કે પશુ પક્ષીઓને ઝાડપાનને પૂછે છે કે તમે મારી સીતા ક્યાંય જોઈ છે જંગલમાં? એવી રીતે એટલો બધો વિભાવ આવ્યો છે. પછી રાવણ સાથે લડાઈ કરી છે, ત્યાર પછીનો વિભાવ આવ્યો છે સીતાજીને મોકલી દેવાનો, રાવણને જંગલમાં મૂકી આવો. વિચિત્રતા પરિણામની કેવી છે. નહીતર એમ કે ભાઈ એમને કોઈ શ્રાવિકા આશ્રમમાં મોકલાવો, આર્યિકાઓના અર્જિકાઓના સંઘમાં એમને મોકલી આપવા, મારે ધર્મ ધ્યાન કરે, મારા મહેલમાં એ નદી, મારા શહેરમાં નદી. પણ એના બદલે એમ આજ્ઞા કરી, એમ કોઈ શિક્ષા કરવી હોય લોકોને દેખાડવું જોઈએ, જુઓ હું શિક્ષા કરું છું, જાઓ મોકલી દો, ઘોર જંગલમાં જ્યાં કોઈ ન હોય ત્યાં એને મોકલી દો, જે થવું હશે એ થશે. જેના માટે રેડ્યા છે, જેના માટે રાવણ સાથે ખૂનખાર યુદ્ધ કર્યું છે, લોહીની નદીઓ વહી છે, એને જેમ કહે છે તેને મોકલી દો. એવા ગમે તેવા વિભાવના પરિણામ આવે છે, પણ અંદરથી શંકા પડે છે, એવું બનતો પુરાણ પુરુષો હતા ને બધા. લક્ષ્મણજીનું મળદું જ કે 6 મહિના, એ તો તમામ બળભદ્રની એ સ્થિતિ હોય છે. અહીંયા શ્રીકૃષ્ણ પહેલા એનો પહેલા દેહાંત થાય છે, અને એ 6 મહિના એને પણ લઈને ફરે છે. બળભદ્ર મરે નહીં, ભાઈ તું કેમ ઉઠતો નથી, કેમ તું કાંઈ ખાતો નથી, કેમ તું એને રોવે 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 કે બીજા રોવી પડે એવી રીતે રોવે, છતાં એને અંદરમાં શંકા પડતી નથી. કેવી રીતે લોકોને દે છે, પાગલ પણ દેખાય, ક્રોધ દેખાય ત્યારે જાણે બીજાનો એવો ક્રોધ નથી એવો દેખાય, રાગ દેખાય ત્યારે જાણે બીજાનો એવો રાગ નથી એવો દેખાય, પણ અંદરમાં શંકા પડતી નથી. એમાં વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ ચલિત થાય નહીં. આમ માને છે પરિવારમાં કોઈ મારું સગું નથી, પરિવારના સ્વજનના વિયોગમાં રડવું સુધા આવે છે. બહારના પ્રતિકૂળ સંયોગ ઉથલ પાથલ થાય, 14 બ્રહ્માંડના મોટા ફેરફારો થાય, ધરતીકંપ થાય, વજ્રપાત થાય, વીજળીના ગમે તેટલા ફેરફાર થાય, દેવો કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવો આવીને એમ કહે કે આખું જગત મને માને છે, તું એક જ માનતો નથી, મને મારો ઈષ્ટદેવ તરીકે સ્વીકાર કર, નહીં તો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, આકાશમાં ઊંચે લઈ જઈને હેઠો પછાડીશ, તારા ફૂરચે ફૂરચા કરી નાખીશ. પણ સમ્યક દ્રષ્ટિના અનુભવમાં શંકા પડતી એટલા નિશંક રહે છે કે જગત આખું ફરે પણ પોતે ફરતા નથી. એ છે ઘણા, તમે માતાજીને માનતા નથી પણ કોક વાર ફરતો દેખાડશે ત્યારે ખબર પડશે. ઠીક છે, આમ તો કયું છે બીજી રીતે, શાસન દેવ દેવીઓ હોય છે, શાસનના દેવતા અમિત દ્રષ્ટિઓ હોય છે, શાસનના જે દેવ દેવીઓ હોય છે સમ્યક દ્રષ્ટિઓ હોય છે, પણ પછી એની પૂજા કરવા લાગે ને તીર્થંકરને મૂકે પડતા એ કાંઈ વિધિ બરાબર છે. એવું હોય છે, એના કેટલાક પુણ હોય છે, પુણને લઈને કોઈ સાધર્મીઓ પ્રત્યે મદદનો વિકલ્પ હોય ને, સામાન્ય સાધર્મીને પુણ્યનો ઉદય હોય તો મદદ પહોંચે એવો દેખાવ પણ થાય છે. પણ એમાંથી ચાલ્યું પછી માનો માતાજીને ને માનો ફલાણા દેવને, તો એ આખો અન્ય મત એમાંથી ઉભો થયો, થોડુંક નીકળ્યું છે એમાંથી, મૂળ થોડુંક એમાંથી છે. પછી જે વિકૃતિ આવીને ફેરફાર થઈ ગયા બધા, એટલે બધી ગડબડ મોટી થઈ. પણ કોઈ બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયક પરિણતિ ફરે નહીં. જે સાધન સાધકપણું છે એમાં કોઈ પ્રતિકૂળતાને લઈને બાધકપણું અંદર ઊભું થાય એવું બનતું નથી. એ જ્ઞાયક પરિણતિમાં ફેર ન પડે. એ જ્ઞાયક પરિણતિ કહેતા આત્મ પરિણતિ, આત્મ પરિણતિ કહેતા શુદ્ધ પરિણતિ, એમાં અનંત ગુણ આવી ગયા. અને શ્રદ્ધા કે જે પૂરેપૂરી સ્વરૂપની શ્રદ્ધા છે, બીજા ગુણોના પરિણમનમાં તો અંશ છે, આંશિક પરિણમન છે, પણ જે શ્રદ્ધા છે એ તો પૂરેપૂરી સ્વરૂપમાં લાગેલી છે, એમાં તો કાંઈ ફેર પડતો નથી. એમાંથી કોઈ અંશે ફેર પડે કે નહીં, એમાં કોઈમાં કોઈ ગુણમાં કોઈ અંશે સંયોગને લઈને, ઉદયને લઈને, વિભાવને લઈને ફેર પડે એમ છે. એ શ્રદ્ધા જ્ઞાનની વાત કરી. પછી ક્રમે ચારિત્ર વધતું જાય છે અને જ્ઞાનીને ક્રમે ક્રમે ચારિત્રમાં વૃદ્ધિ થાય છે, સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ થાય છે. એવું સહજ પરિણમન છે કે એમાં શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિનું ઘટવું એમ થતું હોવાથી મર્યાદિત કાળમાં સંપૂર્ણ શુદ્ધિ થયા વિના રહેતી, કેમ કે શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિનું ઘટવું એ ચાલુ જ છે. ત્યારે એવું નથી કે અશુદ્ધિ વધી ગઈ અને શુદ્ધિ ઘટી ગઈ, એવું છે. અભેદ અનુભવ છે, શ્રદ્ધા જ્ઞાન નો સ્વરૂપ સાથેનો અભેદ અનુભવ છે. એમાં કોઈ વચ્ચે માધ્યમ નથી કે જેથી કઈ છેટું રહ્યું છે. મનનું, ઇન્દ્રિયનું, રાગનું, સૂક્ષ્મ વિકલ્પનું કોઈ એવું માધ્યમ નથી, એવું નિમિત્ત નથી વચ્ચે કે એને લઈને કાંઈક શંકા રહીએ કે આમાં કાંઈક આમ હશે કે આમ હશે, એવું કાંઈ હતું. જ્યાં અપરોક્ષ અનુભવ છે, અતિન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ અનુભવ છે, ત્યાં પછી શંકાનું કોઈ સ્થાન રહેતું નથી, કોઈ શંકા પડે એવો અવકાશ રહેતો નથી. આખા 14 બ્રહ્માંડની ઉથલ પાથલ થાવ, વિભાવથી ભિન્ન પડેલા વિભાવ જે છે, વિભાવ અંશો કે જેનાથી પોતે ભિન્ન પડી ગયો છે, એ ગમે તે પ્રકારે પછી એના ઉછાળો હો, સરવાળે તો ભિન્ન પડેલો છે, એનો ઉછાળો ગમે તેટલો હો તો પણ એ ભિન્ન તે ભિન્ન જ રહે છે, ભિન્ન અભિન્ન થતો નથી, અથવા એમાં એવી ભ્રમણા થતી નથી કે હું મારા સ્વરૂપથી મટીને આવા વિભાવ રૂપે થઈ ગયો છું. એવો અનુભવ સ્વપ્નાંતરમાં પણ આવતો નથી, એટલી નિશંકતા હોય છે. સ્વપ્ને તે હું રાગરૂપ થયો એવો અનુભવ નથી આવતો, જુદો પડેલો રાગ જુદો ને જુદો જ રહે છે ને જુદો જ જણાય છે બસ, એટલે એને વિભાવમાં ચલિત થવાનો પ્રશ્ન છે. અને પ્રતિકૂળ સંયોગો ખરેખર એને માટે પ્રતિકૂળ છે. તો જ્ઞાનનું જ્ઞેય છે. જે કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાનો પ્રકાર છે એ તો એક પ્રકારને સૂચવે છે. એ મારી અનુકૂળતા કે મારી પ્રતિકૂળતાને ક્યાં સૂચવે છે? બહારનો જે પ્રકાર છે એના જે ફેરફાર છે એ ફેરફાર ગમે તે પ્રકારના હો, પરસ્પર વિરુદ્ધ જાતના હો કે અનુકૂળ જાતના હો, પ્રકારના અંદર પરસ્પર વિરુદ્ધતા હો, સુગંધ અને દુર્ગંધ તો વિરુદ્ધ જાતના એ પરિણામો છે ઉદ્ભવના. અને સુગંધમાં અનેક ભેદે હો તો એ સુગંધને અનુકૂળ જાતના પ્રકારો છે, અનેક જાતની સુગંધ. અને દુર્ગંધ છે એ સુગંધથી પ્રતિકૂળ જાતનું છે. પણ એ જળના પ્રકારો જળમાં છે ને આત્મામાં નથી, એમ અસ્તિ નાસ્તિ છે. કોઈ પ્રકાર સંયોગના બહારના કોઈ પણ પ્રકાર લોકો જેને પ્રતિકૂળ કહે છે તે પણ જ્ઞાનનું જ્ઞેય છે, અને લોકો જેને અનુકૂળ ગણે છે તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. કેમ કે પોતે માત્ર જ્ઞાતા થઈને રહે છે, કેમ એ જ્ઞાનનું જ્ઞેય છે કે પોતે જ્ઞાન માત્રપણે અવસ્થિત રહે છે. એ જ્ઞાન માત્રપણે જે અવસ્થિત રહે છે એવું જે એનું જ્ઞાન બળ, એ જ્ઞાન બળમાં જ્ઞેયોને લઈને શું થાય, ભિન્ન જ્ઞેયોને લઈને શું થાય, કે એમાં કાંઈ ફેર પડે? કોઈ જાતનો ફેર ન પડે. એવું સ્વરૂપાશ્રિત પરિણમન ચાલુ રહેતું હોવાથી ચારિત્રક જેને સ્વરૂપ સ્થિરતા રૂપ ગણવામાં આવે છે, જે ભાવને સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર કહેવામાં આવે છે, એ સ્થિરતા પણ ક્રમે ક્રમે વધતી જાય છે. સંપૂર્ણ સ્થિર થતા પછી સાધ્ય દશાની પ્રાપ્તિ હોય છે. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે, તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય અને પ્રતિકૂળ હોય એવું નથી કે આત્માને કોઈ બનાવ્યો છે, જીવને કોઈ ઉત્પન્ન કર્યો છે એમ ખરેખર છે. જીવ પદાર્થ ચૈતન્ય સ્વભાવી પદાર્થ અનાદિથી અનુત્પન્નપણે અનાદિથી છે 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 ને છે. એની હૈયાતી સ્વતઃ પોતાથી જ સિદ્ધ છે. કોઈથી એને સિદ્ધ કરવો પડે, બનાવવો પડે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આખું જગત એટલે જૈન દર્શનથી અન્ય એવા સર્વ આત્માને બનાવ્યો છે એમ માને છે. અથવા જે કાંઈ હોય તે કાર્યરૂપ છે, પ્રત્યક્ષ વિદ્યમાન કાર્યરૂપ છે તો કોઈના કર્યા વિના કેમ હોય, આ તર્ક છે પાછા. ભાઈ એ પોતે પદાર્થ પોતાનો કરતા છે, કરતા નામનો એનામાં સ્વભાવ છે. એમાં કોઈ કરે તો ક્યાંથી કરે, શૂન્યમાંથી બનાવે, શેમાંથી કરે? એવું કોઈ વિચારતો નથી. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે, તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય. સિદ્ધાંત આ લે છે કે વસ્તુનો જે સ્વભાવ એ સ્વભાવ વસ્તુને સાનુકૂળ હોય ને વસ્તુને પ્રતિકૂળ ન હોય. સાનુકૂળ હોય એટલે શું? કે જેવો સ્વભાવ હોય તેવું જ પરિણમન થાય. સ્વભાવ સ્વરૂપ અવસ્થાનું રહેવું એવું જ વસ્તુના સ્વભાવમાં સ્વભાવરૂપ શક્તિ હોય. જેમ કે આત્મામાં જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાન સ્વભાવ કેવો હોય, ભલે અત્યારે પ્રગટ ન હોય તો પણ એને સમજવો હોય તો કે કેવો હોય જ્ઞાન સ્વભાવ, કે સર્વજ્ઞિઓને જાણે એવો હોય. તો અત્યારે સર્વજ્ઞિઓ નથી જણાતા, અને સર્વજ્ઞિઓને જાણે એવો એનો સ્વભાવ હોય તો પરિણમન, સ્વાભાવિક પરિણમન એવું હોય કે સર્વજ્ઞિઓને જાણે એવું જ એનું સ્વાભાવિક કાર્ય થાય. જાણવાનું બંધ થાય એવું એનું કાર્ય ન થાય. એને એમ કહે છે કે વસ્તુનો જે સ્વભાવ હોય તેને સાનુકૂળ, સ્વભાવ તેને વસ્તુને અનુકૂળ હોય ને વસ્તુને પ્રતિકૂળ હોય નહીં. વસ્તુનો નાશ થાય એવો વસ્તુનો સ્વભાવ હોય, જ્ઞાન સ્વભાવ જ્ઞાનનો નાશ થાય એવો જ્ઞાન સ્વભાવ હોય તેવું ન હોય. એમાં વિશેષ વાત શું છે કે કોઈ પણ સંસારી જીવને જે આત્માનો પ્રથમ સંસ્કાર છે એમાં આ વાત છે કે તું જ્ઞાન સ્વરૂપ છો, દેહાદી અને રાગાદી સ્વરૂપ નથી. એટલે કે દેહ સ્વરૂપે તને તું તારો અનુભવ તને થાય છે, તું તને ભાષ્યમાન થાય છે, રાગાદી રૂપે તું તને અનુભવે છો, પણ એવો તું નથી. એટલે તારો વર્તમાન ચાલતો જે અનુભવ તે અનુભવ તારો જુઠ્ઠો છે, મિથ્યા છે. તું તો એ જ્ઞાન સ્વભાવી આત્મા છો. એ જે પ્રથમ એને એના સંસ્કારમાં આવતી જે આ નવી વાત, આ નવો સંસ્કાર છે, અનાદિનો રાગાદી રૂપ ને દેહાદી રૂપ છે એ સંસ્કાર તો એને ચાલુ જ છે. એમાં જે પ્રથમ ફેર પડે છે ત્યારે એની વિચારણામાં શું છે કે રાગનો તો નાશ થાય છે, દેહનો તો નાશ થતો જોવામાં આવે છે, અને જ્ઞાનનો નાશ થતો જોવામાં આવતો નથી. જો જ્ઞાનનો નાશ થતો નથી અને સર્વકાળે વસ્તુમાંથી જ્ઞાનની ધારા, જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો જ આવે છે, તો અંદરમાં કેટલું જ્ઞાન છે, સ્વભાવ જ્ઞાન કેટલું? જો શ્રુત જ્ઞાન લંબાય સ્વભાવ પ્રત્યે, જે જ્ઞાનનો પ્રવાહ અવિરતપણે વહે છે, ક્યારે અટકીને વહે છે એવું તો બનતું નથી. કોઈ જીવને અટક્યા વિના સતતપણે નિરંતરપણે અનાદિ અનંત કાયમ જેનું પરિણામનું વહેણ ચાલુ જ છે, તો એ પરિણામનો પ્રવાહ ક્યાંથી આવે છે કે નહીં? એ જ્યાંથી આવે છે એવી જે શક્તિ, એવો જે સ્વભાવ, એ કેટલી ને કેવી? ત્યાં જો શ્રુત જ્ઞાન લંબાય તો એ શ્રુત જ્ઞાનમાં એને એમ ભાસે, જરૂર ભાસે કે અંદરમાં અમર્યાદિતપણે આવો જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાન ભર્યું હોવું જોઈએ, કે જેમાંથી સદાય કાળને ત્રણેય કાળને વિશે પ્રવાહ આવ્યા કરે, છતાં જે શક્તિ છે એ શક્તિ પણ જ રહે. એવું જે સ્વરૂપ શક્તિનું ભાસું, સ્વભાવ શક્તિનું ભાસું, એ સ્વભાવમાં આખો આત્મા જ એ સ્વભાવ સ્વરૂપ છે ને, એ સ્વભાવ કહો કે આત્મા કહો, બે ખરેખર આત્મા તે સ્વભાવ છે, સ્વભાવ તે જ ખરેખર આત્મા છે, આમ છે. તો કહે છે કે જે વસ્તુ હોય એનો જે સ્વભાવ એને અનુકૂળ હોય અને પ્રતિકૂળ ન હોય. મારો હું નાશ કરું એવો હું કેમ હોઉં? મારો જે સ્વભાવ છે એવો જ હું હોઉં. વસ્તુ મારા સ્વભાવને સાનુકૂળ છે, સ્વભાવ છે એ વસ્તુને સાનુકૂળ છે. જેમ કે અસ્તિત્વ સ્વભાવ, અસ્તિત્વ સ્વભાવ છે એ અસ્તિત્વ સ્વભાવ કેટલો છે કે અમર્યાદિત છે. એનું હોવાપણું છે એની કોઈ મર્યાદા નથી. ત્રણેય કાળે એનું હોવાપણું શાશ્વતપણે કાયમ રહે એને કોઈ મર્યાદા હોઈ શકે નહીં. પોતાની હયાતીને કોઈ મર્યાદા ન હોય, પોતાના જ્ઞાન સ્વભાવને કોઈ મર્યાદા ન હોય, એવી જ રીતે પોતાના સુખ સ્વભાવને કોઈ મર્યાદા ન હોય. છે આ દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે. આમ તો આ દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે. આમ તો દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ એને સીધો સંબંધ છે. જો કે ચારેય અનુયોગ તો અધ્યાત્મ સાથે સંકળાયેલા છે અને ચારે અનુયોગના પ્રતિપાદનનું પ્રયોજન અધ્યાત્મમાં આવવું તે છે. જો એમાંથી અધ્યાત્મ ઊભું ન થાય તો ચારે અનુયોગ સંબંધીનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. પ્રતિકૂળ ન હોય સ્વતઃ સિદ્ધ આત્મ વસ્તુનો દર્શન જ્ઞાન રૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ દ્વેષ રૂપ વિભાવ તેને પ્રતિકૂળ છે. સ્વતઃ સિદ્ધ જે આત્મ પદાર્થ આત્મ વસ્તુ તેની અંદર રહેલો જે અનંત જ્ઞાન અનંત દર્શન એનો સ્વભાવ તે વસ્તુને અનુકૂળ છે, તે આત્માને અનુકૂળ છે. એટલે કે જ્ઞાનનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ અથવા જ્ઞાનનો જ્ઞાનને વેદવાનો જે સ્વભાવ, સ્વરૂપાનુભવનો જે સ્વભાવ, સ્વસંવેદન સ્વભાવ એમ જ પરિણમવું એવો એનો સ્વભાવ છે. એથી વિભાવરૂપ પરિણમવું એવો એનો સ્વભાવ છે. દર્શનનો સ્વભાવ પણ સ્વરૂપની શ્રદ્ધા કરવી એવો દર્શનનો સ્વભાવ છે. પર પદાર્થની પોતારૂપે શ્રદ્ધા કરવી, પરતત્વની સ્વતત્વ રૂપે શ્રદ્ધા કરવી એવો દર્શનનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન સ્વભાવ તે આત્મવસ્તુને અનુકૂળ છે. જે રાગ દ્વેષરૂપ વિભાવ છે એટલે અવસ્થામાં રહેલા જે વિકૃત પરિણામો છે તે તો આત્મવસ્તુને પ્રતિકૂળ છે, એ આત્મવસ્તુને અનુકૂળ છે નહીં. પોતાની જાતથી વિરુદ્ધ જાતિના છે. જે પોતાની સ્વભાવ જાતિ છે એટલે કે સ્વભાવને અનુસરીને થતા જે સ્વભાવરૂપ પરિણામ જાત, એ સ્વભાવરૂપ પરિણામ જાતથી રાગ દ્વેષરૂપ ભાવની જાત વિરુદ્ધ છે. જો સ્વાભાવિક પરિણામમાં પવિત્રતા છે તો રાગદ્વેષમાં મલિનતા છે. રાગદ્વેષમાં મલિનતા છે તો સ્વાભાવિક પરિણામમાં પવિત્રતા છે. એકબીજાને એકબીજા સામે સામે છે, એનો જરાય મેળ ખાતો નથી. પરમાગમમાં આચાર્યોથી માંડીને સર્વજ્ઞાનીઓએ રાગ શુભરાગનો સુદ્ધા નિષેધ કર્યો. અશુભરાગનો તો સર્વ માણસો નિષેધ કરે છે, પણ શુભરાગનો પણ નિષેધ કર્યો. એનું કારણ શું? કે એમાં મલિનતા છે ને આત્મવસ્તુથી એ પ્રતિકૂળ છે. પછી થોડી પ્રતિકૂળ વધારે પ્રતિકૂળ એ પ્રશ્ન નથી. એમ કે ભાઈ વિરોધીઓ ઘણા છે, પણ કોઈ થોડો વિરોધ કરે છે ને કોઈ ઓછો વિરોધ કરે છે, પણ છે તો વિરોધી ને કે અવિરોધી છે. આટલો સવાલ, વિરોધી છે તે વિરોધી. એમ રાગનો કોણ છે, ભલે તે અલ્પ કષાય છે, મંદ કષાય છે, તો પણ એની જાતિ છે આત્માથી વિરોધની જાતિ છે. એનું જરા પણ અનુમોદન હોય નહીં. અથવા જો આત્મા સત છે, જો નિજ સ્વરૂપ છે એ સત છે, તો એ સતની અપેક્ષા એ છે અસત છે. જેને સતની શ્રદ્ધા છે, જેને સતને અનુસરવું છે, એને અસતની શ્રદ્ધા ને અસતનું પણ અનુસરણ, એમ બે વાત સાથે હોઈ શકે. રાગ દ્વેષ રૂપ વિભાવ છે તે પ્રતિકૂળ છે. અપેક્ષાના કથનો તો શાસ્ત્રોમાં એવા હોય છે કે નીચેની કક્ષાના પરિણામની અપેક્ષા લઈને ઉપરની કક્ષાના પરિણામને મહત્તા આપવામાં આવે. હવે અણસમજણથી અને અજ્ઞાનથી અશુભની અપેક્ષાએ શુભને ક્યાંક ઠીક બતાવ્યું હોય, કેમ કે તેમાં મલિનતા પણ તીવ્ર છે. અશુભમાં મલિનતા તીવ્ર છે, તો એ મહત્તાને એટલી હદે ગણીએ કે પછી શુદ્ધ ભાવની અને શુદ્ધાત્માની મહત્તા પણ એને ભાસે નહીં, અને કહે તો માને નહીં ને સમજે નહીં ને સ્વીકારે નહીં. તો એને અજ્ઞાનથી એટલું વિપરીત માન્યું છે કે એ સત્યને સ્વીકારવા એની તૈયારી રહેતી. ભાવથી સ્વભાવ અનુકૂળ છે એટલે વસ્તુને વસ્તુનો સ્વભાવ પ્રતિકૂળ નથી. પોતાના સ્વરૂપનો એ ઘાતક નથી. જ્યારે વિભાવ છે એમાં અને સ્વભાવમાં પરસ્પર ઘાતકપણું છે. વિભાવ તીવ્ર થાય તો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં. આ મિથ્યાત છે, મિથ્યાત. એ મિથ્યાતના બળવાનપણાને લીધે સમ્યક શ્રદ્ધાનું ઉત્પન્ન થતું નથી. તો એમ કહેવાય કે જીવનું વિભાવિત પરિણમન, સંસારી જીવનું વિભાવિત પરિણમન જીવના જ્ઞાન અને આનંદ સ્વભાવનો ઘાત કરનારું છે, શાંતિનો એ ઘાત કરે છે, વિરુદ્ધ જાતિનો છે. ભલે કસાયની મનતા ઘણી હોય, ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય, તો પણ એ મિથ્યા પરિણમન અથવા સ્વભાવથી વિરુદ્ધ જાતિનું પરિણમન એની શાંતિનો ઘાત કરે છે. અને સ્વભાવ બળવાન થાય તો વિભાવનો નાશ કરે છે. સ્વભાવનું બળવાન પરિણમન ચાલુ થાય તો એ વિભાવને પૂરી નાખે. અનાદિનો વિભાવ સ્વભાવના ભાન માત્રમાં એટલી હદે તૂટે છે કે એક ક્ષણનો સ્વરૂપાનુભવ અનંત ભાવ ભ્રમણમાં ભૂકા બોલાવે, એને અનંત ભાવ ભ્રમણ હોય શકે નહીં. એવું એક ક્ષણના સ્વાનુભવમાં બળ રહેલું રાગ આત્માને અનુકૂળ છે એ વાત રહેતી નથી. આમાંથી કોઈ પણ પ્રકારનો રાગ ને કોઈ પણ અંશે રાગ આત્માને અનુકૂળ છે એ વાત રહેતી નથી. એમ પોતાને પરિણામમાં વર્તતા રાગને વિશે જાણવું જોઈએ. રાગ છે એ આત્માથી વિરુદ્ધ જઈને થતો ભાવ છે, અને એ ભાવ ઠીક છે એમ હું કેમ જાણું? એને જાણવું જોઈએ. એ બધું અનુભવ પરિભ્રમણ કરતા અનંતકાળ વીત્યો. જીવને પરિભ્રમણ કરતા ચાર ગતિમાં જન્મ મરણ કરતા પરિભ્રમણનો અર્થ એ છે. ચારેય ગતિમાં જન્મ મરણ કરતા અનંતકાળ વીત્યો છે. તે અનંતકાળમાં જીવે આત્માનું કરવું છે એવી ભાવના તો કરી, પણ તત્વરૂચિ અને તત્વનું મંથન કર્યું, રૂચિને ભાવનાનો આંતરો લે છે. શું કહ્યું કે જો પરિભ્રમણ કરતા જીવને મર્યાદિત વાત છે. જે જીવો હજી નીચેની ગોદમાંથી બહાર આવ્યા નથી એને આ સિદ્ધાંત લાગુ પડતો નથી, પણ એ તો સ્વાભાવિક રીતે સમજી લઈએ. કારણ કે જે કાંઈ વાત ચાલે છે, ઉદ્દેશ ચાલે છે, એ પરિભ્રમણ કરતા જીવને ચાલે છે. નીચેની ગોદના જીવને કહેવા સાંભળવાનો પ્રસંગ છે. તેથી પરિભ્રમણ કરતા જીવને અનંતકાળ વીત્યો, અને તે અનંતકાળમાં જીવે આત્માનું કરવું છે એટલે આત્માનું હિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે એવી ભાવના તો કરી છે. મનુષ્યપણું એને મળ્યું છે. મળી મનુષ્યપણામાં એને દેવગુરુ શાસ્ત્રના યોગ પણ અનંતવાર થયા છે. તીર્થંકર અને તીર્થંકરની દિવ્યજ્ઞાનના યોગ પણ એને અનંતવાર થયા છે. અને એણે એમ ઉપલગ ભાવે ભાવ્યું પણ છે કે મારે આત્માનું હિત કરવું છે. કે કોઈ પણ ધર્મમાં અને કોઈ પણ સંપ્રદાયમાં આત્માનું કલ્યાણ કરવું છે એવી ભાવના તો સામાન્યપણે જીવને હોય છે, ત્યારે તો એ તે ક્ષેત્રમાં આવે છે. દુનિયાદારીની પ્રવૃત્તિના ક્ષેત્રમાંથી આ એક ધર્મનું ક્ષેત્ર છે, એમાં પ્રવેશ એમાં એવી ભાવનાથી આવે છે. જો કે વિપરીત ભાવનાથી કેટલાય આવે છે. કોઈ માનની ભાવનાથી આવે છે, કોઈ લોભની ભાવનાથી આવે છે કે હું આવું કરીશ, ધર્મની પ્રવૃત્તિ કરીશ તો મને સારા કર્મો બંધાશે અને તેથી મને શુભનો ઉદય રહેશે, અનુકૂળતાઓના ઉગો રહેશે અને પ્રતિકૂળતાઓ મને નહીં થાય, એ લોભની ભાવના છે. બીજા સમાજની અંદર મારું સ્થાન ઊંચું રહેશે એ માનની ભાવના છે. એવી વિપરીત ભાવનાથી પણ અનેક જીવોનો પ્રવેશ હોય છે અથવા સ્થિતિ હોય છે, પણ એને બાદ કરીને, એ લેવલને પણ બાદ કરીને સામાન્યપણે કાંઈક આત્માનું કલ્યાણ કરવું છે એવી ભાવનાથી પણ જીવો આવે છે. એમાં પણ એ સામાન્ય ભાવના હોય છે, એવી કોઈ એની તીખી ભાવના નથી હોતી. કેમ તીખી ભાવના નથી હોતી? કે વર્તમાનમાં ઉદય સાથે એનું જે એકત્વનું પરિણમન છે, એકત્વના પરિણમનમાં કાંઈ એની રુચિ ફરતી નથી, ત્યાં વિરાસ, ત્યાં ફેર પડતો નથી. એ તો માણસ આ પ્રશ્ન પૂછે છે કે નાસ્તિની વાત કેમ કરે છે? નાસ્તિની વાત શા માટે સમજાવે છે? ભાઈ, તું નાસ્તિમાં ઊભો છો તેથી. તે તારા વર્તમાન વર્તતા પરિણમન ભાવને તું તપાસતો ખરો? કે જ્ઞાનીઓ કહે છે એવું છે કે નહીં, અને એમાં કાંઈ ફેર પડે છે કે નહીં? એ વાતનો પણ જો તને ખ્યાલ ન રહે તો અસ્થિની વાત શબ્દોમાં રહેશે, ભાવમાં આવશે નહીં. કેમ કે અસ્થિ તો ઘણો સૂક્ષ્મ વિષય છે, અસ્થિની અપેક્ષા એ નાસ્તિ ઘણો સ્થૂળ વિષય છે. સ્થૂળ વિષયમાં તારી સાંજ બૂટતી નથી, સૂક્ષ્મ વિષયમાં તને કાંઈ ભાવનો આવિર્ભાવ થાય એ વાત કાંઈ માની શકાય એવી નથી. બહુ સમજવા યોગ્ય વિષય એ છે કે અનેક શાસ્ત્રોનો સ્વાધ્યાય, અભ્યાસ એ વગેરે થઈ શકે છે. જીવને પૂર્વકર્મનો જ્ઞાનાવરણીનો જે શોષણ લઈને આવ્યો છે તદ અનુસાર જે કાંઈ આગમ અભ્યાસ છે, શાસ્ત્ર અભ્યાસ થઈ શકે છે. એ જે કર્મજનિત જ્ઞાનનો પર્યાય છે એ હજી નાસ્તિનો વિષય છે. શુભ રાગ તો નાસ્તિનો વિષય છે, અશુભ રાગ તો નાસ્તિનો વિષય છે. તે રાગમાં વર્તતો જીવનો રસ છે તે પણ નાસ્તિનો વિષય છે. કસાય રસ તે પણ નાસ્તિનો વિષય છે. પણ પરલક્ષી જ્ઞાન હજી એનો નાસ્તિનો વિષય છે. વેદનનો વિષય છે તે અસ્થિનો છે. બધું પકડે શાસ્ત્રના અભ્યાસથી ત્રિકાળી આવો કહેવાય ને વર્તમાન આવો કહેવાય ને દ્રવગુણ પર્યાય આમ કહેવાય ને દ્રવ ક્ષેત્ર કાળ ભાવ આમ કહેવાય, ગુણ ગુણી ભેદ આમ કહેવાય, સૌ લેસ્યાથી માંડીને લેસ્યા ભાવોને ગુણસ્થાન અનુસાર કષાયની તીવ્રતા, મંદતા, અભાવ, સદભાવ અને કાર્યકારણ ભેદોમાં પુરુષાર્થ ને પાંચ સમવાય ને બધું કાંઈક આવે. અને કર્ણાનુયોગ નો વિષય હોય તો કેટલાય ભેદ ભેદ પ્રભેદોને સમજે. પણ આત્માનું જે વેદનનો વિષય છે, જે સામાન્ય જ્ઞાન વેદન છે, એ કોઈ પરિભાષાનો તો વિષય છે કે એને પરિભાષાથી પકડી લે સમજી લે, એ તો એને વેદન બાજુ આવવું જોઈએ, એ અસ્થિનો વિષય છે. હવે નાસ્તિના વિષયને પણ સમજવામાં ગડબડ ગોટા અથવા અનુભવની પદ્ધતિથી તપાસે ને જોવે ને અવલોકન કરે ને એ રીતે એને જે સમજવું જોઈએ એ રીતે સમજે નહીં, માત્ર શાસ્ત્રાભ્યાસથી સમજે તો પણ એને અસ્થિનો વિષય પકડાતો નથી. એટલે એને જે ખરેખર આત્માની તીખી ભાવનાથી વેદન બાજુ આવવું જોઈએ એ બાજુ નહીં આવતા ઉપર ઉપરની ભાવનાથી આત્માનું કરવું છે ત્યાં સુધી એ જીવો સામાન્ય વિચાર કરે છે, સામાન્ય વિકલ્પ કરે છે અથવા સામાન્ય ભાવના ભાવે છે. એવી ભાવનાથી કોઈ કાર્ય થતું નથી. એની અહીંયા બેનથી એમ કહે છે કે એ જીવે તત્વરૂચિ ન કરી સ્વરૂપની ભાવના સામાન્ય કરી એને એમ કહ્યું આત્માનું કરવું છે, આત્મકલ્યાણ કરવું છે એવી ભાવના તો કરી. એવી ભાવના કરી એટલે તો એને આ ક્ષેત્ર બદલ્યું એમ લઈએ. જે કારણે બદલ્યું, બીજા કારણે બદલ્યું હોય એને તો કાંઈ આ ક્લાસ છે, પણ મારે કાંઈક ઠીક હિત કરવું છે એ રીતે જ એને ક્ષેત્ર બદલ્યું. છતાં પણ જેને તત્વરૂચિ ન કરી, જેણે ઊંડું પોતાનું તત્વ મંથન કર્યું નહીં, જો આમાં લીધું છે ને 297માં કે જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે ને હું નથી. જે જડ ને વિભાવમાં ઉભો છે તે હું નથી. અહીંથી લીધું નાસ્તિક છે ને એ તો તે હું નથી અને જ્ઞાયક તે હું. એમ સ્વ પરની ભિન્નતાનું જે મંથન છે એ સ્વરૂપની રૂચિથી આત્મરૂચિથી ગુણની રૂચિથી, તત્વરૂચિ છે ને એ ગુણની રૂચિ છે, સ્વભાવની રૂચિ છે ને એ ગુણની રૂચિ છે. એ પૂર્વક એને તત્વમંથન કરીને તેથી એની ઉપર ઉપરની જે ભાવના એ કાર્યગત થઈ નહીં અથવા એ ભાવના સાર્થક થઈ નહીં. એમ છે આ માર્ગદર્શનનો બહુ સારો વિષય છે કે મુમુક્ષુ જીવને જેને આત્મભાવના છે એને પણ કેટલું સાથે હોવું જોઈએ એ વાત એ છે. મુમુક્ષુ હોય ને સ્વરૂપની પ્રાપ્તિની ભાવના હોય, આત્મકલ્યાણની ભાવના હોય, એને સાથે સાથે બીજું શું હોવું જોઈએ કે એને ગુણની તત્વની એને અનન્ય રૂચિ ઉત્પન્ન થવી જોઈએ. રૂચિના વિષયને સ્પષ્ટ કરતા એનું એક પડખું એવું છે કે એના વિના ચાલે નહીં એને રૂચિ કહેવામાં આવે છે. એ રૂચિનું એક પડખું છે કે એના વિના ચાલે ઉગાણીજીની ઉપસ્થિતિમાં એવી એવી એક ઘટના કરતા ચાલી. કોઈ એમ કહ્યું તમે ફરાણાની સારી રૂચિ છે, તમે તો ઓળખો છો ઉગાણીજીની, તમે ઓળખો છો રૂચિ સારી છે. એ ટાઈમ બોલ્યાની પણ છે વેચા એ અફવામાં એવો ભાવ હતો કે તમે એના માટે રૂચિ માનતા હશો પણ એવું કાંઈ મને દેખાતું નથી, એવું કાંઈ બોલ્યા નથી. રોકી ગયું, રોકાઈ ગયા. એટલે એ વાત થોડી આગળ ચાલે કે ના ના અમને તો પરિચય છે સારી રૂચિ, રૂચિ મને સારી છે. પછી અમે શું કહ્યું કે ઉસકો રૂચિ ફૂચિ ક્યાં કહેવે, રૂચિ તો ઇસકો કહેવે કે જિસકે બિના ચલે નહીં. એને રૂપી છે કથનમાં અને પરિણમનમાં શિખાસતા ઉગરતા તો એવી સામાન્ય વાતમાંથી પણ કટમન એવી જોરથી વાત આવે એ વખતે એમનો જે પ્રત્યક્ષ પરિચય એ તો ઉછાળી મૂકે એવા આત્માને લક્ષે ભાવો ઉત્પન્ન થાય અને એનો પ્રત્યક્ષ પરિચય એમાંથી રુચિ શું કહેવાય એવી થોડી વાત નીકળી. હું તો દ્રષ્ટાંત છું, જેના માટે વાત નીકળી એની કોઈ ટીકા ટિપ્પણીનો એમાં સવાલ નથી. પણ તત્વની રુચિ કોને કહેવાય એના ઉપર મુદ્દો તો એમ ચાલે છે. કે આત્મા અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે પણ હવે અહીં પોતા ઉપર લેવું જોઈએ. આત્માનું હિત કરવું છે, કલ્યાણ કરવું છે, એવી ભાવના તો ક્યારેક ક્યારેક કરી છે, ક્યારેક નથી કરીને ક્યારેક કરી છે. ક્યારેક માનમાં ચડી ગયો હોય, લોભમાં ચડી ગયો હોય, ત્યારે તો આત્મભાવનાનો સવાલ એ રહેતો નથી. પણ આત્માનું કરવું છે એવી ભાવનાથી પ્રવેશ કર્યો હોય તો પણ સામાન્ય ભાવના રહી હોય અને તત્વની એવી રુચિ એને પ્રગટ ન કરી હોય કે મારે એક આત્મા જોઈએ ને બીજું કાંઈ મારે ન જોઈએ, અને એવી રુચિપૂર્વક એણે તત્વનું મંથન, આત્માનું મંથન ન કર્યું હોય, તેથી એને સ્વરૂપનું કલ્યાણ થવામાં કોઈ વિકાસ થયો નહીં. પરિભ્રમણ એવું ને એવું ચાલવું, અરે આ તો ક્યાં ક્યાં રહી જાય છે એની વાત લીધી છે. જીવ અટકી જાય છે, ઠીક ઠીક પડખું ફરે તો પણ અટકી જાય છે ને એના પરિભ્રમણમાં ફેર પડતો નથી. એના કારણો કયા કહે છે કે પોષણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ઓલા પણ જીવન જીવનમાં ઘૂંટાઈ ગયું આગળ એક લીધું જીવન એક આત્મામય થઈ જવું જોઈએ. આ એની પોતાની મૌલિક પદ્ધતિ છે, કથન આગવી પદ્ધતિ છે. જે રીતે પોતે ઉપડ્યા હોય છે એવી એમની એક જે પોતાનો ધડક હોય છે એ ભાષામાં કોઈ ને કોઈ રીતે વ્યક્ત થાય છે. પોષાણમાં તો એક આત્મા જ એમ કહે છે. એ પોષાણ છે એ રુચિને અનુસરીને વાત છે. રુચિમાં બીજું પોષાય છે, રાગ પોષાય છે, રાગની કોઈ પ્રવૃત્તિ પોષાય છે. કહે છે કે તારી ભાવના ભલે આત્માનું કલ્યાણ કરવાની થઈ હોય પણ તારું કલ્યાણ થશે નહીં, આમ કેવું છે. બહુ સુખી વાત આમ છે કે ભલે તારી ભાવના થઈ હોય પણ તને બીજું પોષાય છે તો તને આત્મા પોષાતો નથી, અને જેને આત્મા પોષાય છે એને બીજું પોષાતું આમ જે છે. પોષાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું, આવું જીવન કરી નાખવું જોઈએ. જીવન એવું થઈ જવું જોઈએ કે જાણે અંદર બીજું કાંઈ પોષાય એ રીતે. રુચિ જેની આત્મા પ્રત્યે થાય છે જેને શીઘ્રપણે આત્મપ્રાપ્તિ થાય છે અથવા એની ભાવના ફળે છે, અને એવી રુચિ થયા વિના, રુચિ અનુયાયી વીર્ય હોવાથી કોઈ જીવનો તથા પ્રકારનો પુરુષાર્થ ઉત્પન્ન હોઈ શકતો જ નથી, કે અનાદિથી થઈ રહેલું જે રાગમાં વિભાવમાં એકત્વ, એ એકત્વની ગાંઠ છૂટી જાય. ખરેખર તો એકત્વની ગાંઠ ખુલી જાય તો એ ભિન્નપણે રહી જાય, ભિન્નપણે રહી જાય તો એ તરી ગયો, રાગથી વિભાવથી સંસારથી એ તરી ગયો. આથી ભિન્ન પીડ્યા વિના કોઈ રીતે પરિભ્રમણ બંધ થતું નથી. એ બહુ સારો વિષય.